તારીખ 7/1/1999 શ્રી મદ્રાસ ચંદ્ર પત્રાંક 249 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનો ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 66
પત્રાંક 249 પાનું 286 ઓમ નમઃ. ઓમ છે શબ્દ, છે વાચક, છે એનું વાચ્ય છે આત્મા. ઓમ એનું વાચ્ય આત્મા છે. અને શબ્દાત્મક પણ તે તીર્થંકરની દિવ્ય ધ્વનિ છે, જેને ઓમકાર નાદ કહેવામાં આવે છે. એ રીતે સ્વરૂપને અને સ્વરૂપને દર્શાવનારી વાણીને બંને નમસ્કાર નમસ્કાર કરો છે. નમસ્કાર કરેલ છે. પત્ર કોના ઉપર લખ્યું છે પાછળ નથી કહ્યું, પણ કૃપાળુ દેવ આપણને લખે છે એવી રીતે સ્વાધ્યાયમાં લેવાનું. કરાળ કાળ હોવાથી જીવને જ્યાં વૃત્તિની સ્થિતિ કરવી જોઈએ ત્યાં તે કરી શકતો નથી. કરાળ કાળ એટલે ઘણો ખરાબ કાળ છે. ખરાબ પરિણામ વાળા જીવો છે, એવા જ ખરાબ સંયોગો છે. જીવને નુકસાન કરે એવા વિભાવ પરિણામોમાં ખેંચી જાય એવા નિમિત્તો છે. જીવો બહુ ભાગ્યવા છે, પોતાની પણ યોગ્યતા એવી હીણી છે. આ બધાનો સરવાળો એનું એક નામ કરાળ કાળ છે. ઘણો ખરાબ કાળ છે. જીવને જ્યાં વૃત્તિની સ્થિતિ કરવી જોઈએ એટલે સ્વરૂપમાં સ્થિતિ કરવી જોઈએ. જીવે પોતાની વૃત્તિને સ્વરૂપમાં સ્થિર કરવી જોઈએ, ત્યાં તે કરી શકતો નથી. અનેક પ્રકારની ઉપાધિમાં ગ્રસિત છે એટલે વૃત્તિ સ્વરૂપમાં સ્થિર થતી નથી. ઉપાધિથી મુક્ત થાય તો સ્વરૂપમાં સ્થિરતા કરે, પણ એવી પોતાની પણ સ્થિતિ નથી ને બહારના એવા દેશકાળ પણ નથી. જ્યાં સારો કાળ હોય છે ત્યાં આત્મકલ્યાણ પામવાના અનેક નિમિત્તો ઠામ ઠામ મળે. અહીંયા ભાગ્ય જ મળે અને અકલ્યાણ થાય એવા નિમિત્તો વિપુલ પ્રમાણમાં પુષ્કળ પ્રમાણમાં મળે એવો કાળ છે. સદ્ધર્મનો ઘણું કરીને લોપ જ રહે છે તે માટે આ કાળને કળિયુગ કહેવામાં આવે છે. અહીંયા કોઈ ધર્મ પામેલા જીવો જોવામાં આવતા નથી, અને ધર્મનો પ્રચાર પ્રસાર થતું હોય એવું પણ જોવામાં આવતું નથી. બધા જ સંપ્રદાયોમાં આત્માને કલ્યાણકારી થાય એવા ધર્મથી વિપરીતપણું દૂરપણું વર્તી રહ્યું છે એવી પરિસ્થિતિ છે. માટે આને કળિયુગ કહેવામાં આ યુગ એવો છે. સદ્ધર્મનો યોગ સત્પુરુષ વિના હોય નહીં, કારણ કે અસતમાં અસત હોતું નથી. એવું સરસ વાત કરે છે. સદ્ધર્મનો યોગ સત્પુરુષ વિના હોય નહીં. અને જ્યાં સત્પુરુષ નથી ત્યાં સત નથી, સત પ્રગટ નથી એટલે સત નથી, અને સત નથી ત્યાં અસત છે. અસતમાં સત હોય નહીં, આ હાલત છે. ઘણું કરીને સત્પુરુષના દર્શનની અને યોગની આ કાળમાં અપ્રાપ્તિ દેખાય છે. સંયોગ થવો એ તો દુર્લભ છે, પણ દર્શન થવા પણ દુર્લભ છે, એવી વર્તમાન કાળની પરિસ્થિતિ છે. જ્યારે એમ છે ત્યારે સદ્ધર્મરૂપ સમાધિ મુમુક્ષુ પુરુષને ક્યાંથી પ્રાપ્ત હોય? તો જે સદ્ધર્મથી આત્મશાંતિ એ મુમુક્ષુ જીવને ક્યાંથી મળે? આવી સ્થિતિમાં એ મુમુક્ષુ જીવને આત્મશાંતિ મળવી પણ દુર્લભ થાય, કઠણ પડે એવી સ્થિતિ છે. અને જ્યારે અમુક કાળ વ્યતીત થયા છતાં જ્યારે તેવી સમાધિ પ્રાપ્ત નથી થતી ત્યારે મુમુક્ષુતા પણ કેમ રહે? બહુ સરસ વાત કરી છે. શું કે છે? કે જો આત્મશાંતિની પ્રાપ્તિ ન થાય ને લાંબો કાળ ચાલ્યો જાય તો મુમુક્ષુતા નો રહે, મુમુક્ષુતા છૂટી જાય. એવું નથી કે અમે ઘણા જૂના મુમુક્ષુ છીએ માટે અમને મુમુક્ષુતા વધારે છે. ઘણા વર્ષથી શાસ્ત્રો વાંચીએ છીએ, ઘણા વર્ષથી મુમુક્ષુને યોગ્ય પ્રવૃત્તિ કરીએ છીએ માટે અમે જૂના મુમુક્ષુ છીએ માટે અમારી મુમુક્ષુતા બીજા કરતા વધારે છે, એ વાત વિપરીત છે. ઘણો વખત મુમુક્ષુતામાં જાય તો મુમુક્ષુતા ટકવી મુશ્કેલ છે. મુમુક્ષુતા રહીએ કેમ? ન રહીએ એમ કે છે, અને એ વાત સાવ સાચી છે. જૂના મુમુક્ષુ થવામાં જોખમ છે. મુમુક્ષુતા ચાલ્યા જવાના, આ ધ્યાનમાં લેવા જેવી વાત છે. જે મુમુક્ષુઓ ઉપર ઉપરથી ચાલે છે એને લાંબા કાળ સુધી આત્મસમાધિની આત્મશાંતિની પ્રાપ્તિ થતી નથી, એની મુમુક્ષુતા પણ ટકતી નથી. તમે કહો કે ના ના, હજી તો અમે એવી જ બધી પ્રવૃત્તિ કરીએ છીએ, અમારી મુમુક્ષુતા ટકી ગઈ છે. તો કંઈ અંદર નથી ટકી, બહારમાં દેખાવ ભલે પ્રવૃત્તિનો એવો ને એવો રહ્યો હોય તો પણ અંદરમાં મુમુક્ષુતા ભાવે નથી ટકતી. ઓગ સંજ્ઞામાં મુમુક્ષુ જીવ લાંબો સમય રહે એની આત્મકલ્યાણની ભાવના એકદમ મળી પડી જાય છે અથવા નહીવત થઈ જાય છે, અથવા એ મુમુક્ષુ ને અંદરથી જોવામાં આવે તો બીજે રસ્તે ચડી ગયો હોય છે. મુમુક્ષુતા છોડીને બીજે રસ્તે ચડી ગયો છે. બીજે રસ્તે એટલે શું પરલક્ષે પ્રવૃત્તિ કરતો હોય, એ કઈ માર્ગ નથી, ઉન્માર્ગ છે, પરલક્ષે પ્રવૃત્તિ કરે. સમાજમાં પોતાનો દેખાવ એવો ને એવો રહી એટલા માટે પ્રવૃત્તિ કરે, બધું પરલક્ષ જ છે. કારણ લોકસંજ્ઞા એ પ્રવૃત્તિ કરે. બહુ ભાગ તો લોકસંજ્ઞા એ ધર્મ કરવાનો ભાવ રહ્યા કરે છે, એ કોઈ મોમોક્ષુતા નથી. મોમોક્ષુતા તો મુક્ત થવાની માત્ર મોક્ષ અભિલાષ હોય એ મોમોક્ષુતા છે, એ માત્ર મોક્ષ અભિલાષ નથી રહેતી, એટલે મુમુક્ષુતા ગઈ એમ કહેવાય છે. અને જ્યાં મુમુક્ષુતા જાય ત્યાં પછી અનેક પ્રકારના મોટા દોષો ઊભા થાય છે. ખ્યાલ પણ ના આવે આપણને, કોઈ જ્ઞાનીઓના દોષ જોતા અત્યારે કેમ લોકો જોવામાં આવે છે, મુમુક્ષુ છે ને બધા કહેવાતા. કોઈ આ જ્ઞાનીનો દોષ જોવે છે, કોઈ આ જ્ઞાનીનો જોવે છે, કોઈ આ જ્ઞાનીનો જોવે છે. એમાં મોમોક્ષુતા જ નથી. જ્ઞાનીનો ભૂલ દેખાય, દોષ દેખાય એટલે મોમોક્ષુતા ગઈ, એ બીજે દ્રષ્ટે છે. બીજે રસ્તે છે એટલે પરિભ્રમણના રસ્તે છે, મુક્ત થવાના રસ્તે નથી. હા એમ લ્યો, પ્રવેશ ત્યારે પ્રવેશ થાય ત્યારે તો માણસને એમ હોય ને, પ્રવેશ કાળમાં તો એમ હોય ને કે મારે કંઈક, હા કે મારે કંઈક કરવું છે, પછી તો એ ભાવે ચાલ્યો જાય છે, મારે કંઈક કરવું છે ચાલ્યો જાય. સંતોષ પકડી લીધો હોય, શાસ્ત્ર વાંચીએ છીએ, સ્વાધ્યાય કરીએ છીએ, દર્શન પૂજન કરીએ છીએ, થોડું દયાદાન પણ કરીએ છીએ, અને ક્યારેક જાત્રા પણ કરી લઈએ છીએ. બધી બધી બાહ્ય પ્રવૃત્તિ તો રહીએ, પણ મુમુક્ષુતા અંદર ન રહીએ. છૂટવું છે એ વૃત્તિ નથી હોતી. પછી જૂનો થાય ને, નવો નવો હોય ત્યારે થોડીક હોય, જૂનો થાય પછી એ વૃત્તિ નથી રહેતી. નહીતર શું છે, ચટપટી લાગે. ચટપટી ઉપર કેમ મારું કામ થતું નથી, કેમ મારું કામ થતું નથી, મારું કેમ કામ થતું નથી, એવી ચટપટી લાગે. બોલો હાવ ટાઢો મન થઈને કર્યા કરે, જે રોજ કરતો રૂટીન થઈ જાય ને, આ બધી બાહ્ય ક્રિયાનું રૂટીન થઈ જાય. એટલે લીધું છે કે અમુક કાળ વ્યતીત થયા છતાં જ્યારે તેવી સમાધિ, આત્મસમાધિ, સદ્ધર્મરૂપ સમાધિ પ્રાપ્ત નથી થતી, ત્યારે મુમુક્ષુતા પણ કેમ રહે, એટલે કે ન જ રહીએ એમ કે છે. કેમ રહે એમ પ્રશ્ન ઉઠાવ્યો, એનો અર્થ કે ન જ રહીએ. ઘણું કરીને પાછું પશ્ચાતાપમાં આવવું જોઈએ, અરે રે મારો વખત નકામો ગયો, મેં સમયને શક્તિને મનુષ્ય એવું વેડફી નાખ્યું, એમ કરીને એની વેદના થવી જોઈએ. જે ભૂલ થઈ એ ભૂલની વેદના આવવી જોઈએ, એનો ખેદ આવવો જોઈએ જોરથી. તો ફેર પડવો હોય તો પડે. ઘણું કરીને જીવે જે પરિચય, જીવ જે પરિચયમાં રહે છે તે પરિચયરૂપ પોતાને માને છે. જે પરિચયમાં, એટલે માનો કે જે ઘરમાં રહીએ છે કે હું ફલાણા ઘરવાળો, હું ફલાણા, જે સમાજમાં રહીએ છીએ હું ફલાણા સમાજવાળો, જે ગામમાં રહીએ છીએ હું ફલાણા ગામવાળો, જેવી સ્થિતિમાં રહીએ છીએ એવી સ્થિતિવાળો, જેવી બાહ્ય પરિસ્થિતિની સ્થિતિ હોય એવો પોતાને માની લે છે. જેનો પ્રગટ અનુભવ થાય છે કે અનાર્ય કુળમાં પરિચય કરી રહેલો જીવ અનાર્ય રૂપે પોતાને દ્રઢ માને છે અને આર્યત્વને વિશે મતિ કરતો નથી. જંગલમાં રહેતો હોય, અનાર્ય જીવ હોય તો એને એવો માને છે પોતાને, યુરોપમાં રહેતો હોય પોતાને યુરોપિયન જેવો માને છે, આ દેશમાં રહેતો હોય એને આવો દેશવાળો માને છે, જ્યાં જે પરિચય મારીએ છીએ એવો પોતાને માને છે. માટે મોટા પુરુષોએ અને તેને લઈને અમે એવો દ્રઢ નિશ્ચય કર્યો છે કે જીવને સત્સંગ એ જ મોક્ષનું પરમ સાધન છે અને સત્સંગના પરિચયમાં રહેવું જોઈએ એમ કહે છે. મહાપુરુષોએ પણ એવો દ્રઢ નિશ્ચય કર્યો છે અને અમે પણ એવો દ્રઢ નિશ્ચય કર્યો છે, કૃપાલુદેવ એમ કહે છે, કે જીવને સત્સંગ એ જ મોક્ષનું પરમ સાધન છે. ધર્મનું સમ્યક દર્શનનું ન કીધું, મોક્ષનું પરમ સાધન છે એમ કીધું. કહે છે કે આગળ જઈશ પરિણામ ફરી જાય છે, થઈ જ જાય ફેરફાર. મુંબઈ જાય તો આ મુંબઈ વાળાને ફેરફાર થઈ જાય છે, સત્સંગ છોડે એટલે ફેરફાર થઈ જાય, પરિણામોમાં ફેરફાર થઈ જાય, કેમ કે જેવો પરિચય થાય એવા પરિણામ થઈ જાય. જેના જેના પરિચય મારીએ બસ સંઘનો રંગ ચડી જાય છે. હા, ફેર પડે છે. જીવની યોગ્યતા જેવી છે, સંઘનો રંગ ચડી જાય એવી જીવની યોગ્યતા છે. તેથી જીવે વિવેક કરવો જોઈએ કે કેવા સંઘમાં રહેવું. જેમ અહીંયા કહ્યું કે તેથી સત્સંગ એ જ મોક્ષનું પરમ સાધન છે, તો મોટી વાત થઈ ગઈ ને. સત્સંગ જો મોક્ષનું પરમ સાધન છે તો બહુ મોટી વાત થઈ ગઈ, સત્સંગનું મૂલ્ય બહુ મોટું થઈ ગયું. અને એટલું મૂલ્ય ભાસવું જોઈએ. જો એટલું મૂલ્ય ભાસે તો ઊંઘ ન આવે અને તો મોડું પણ આવવાનું મન ન થાય. મૂલ્ય ભાસવું જોઈએ, કિંમત આવવી જોઈએ. જો સત્સંગનું આટલું મૂલ્ય છે તો એની સામે સત્સંગ છોડીને જીવ કુસંગના પરિચયમાં રહીએ છે તો એનું નુકસાન પણ બહુ મોટું છે. શાસ્ત્રોમાં જેટલો સત્સંગનો મહિમા ઠામ ઠામ અતિ ઘણો કર્યો છે તેમ કુસંગનો નિષેધ પણ અતિ ઘણો કર્યો છે. એવી એવી વાતો લખી છે કે સર્પ કરડવાથી માણસ એકવાર મરે, કુસંગથી અનંત જન્મ મરણ કરે. અગ્નિમાં બળવાથી માણસ એકવાર મરે, સમુદ્રમાં પાણીમાં ડૂબવાથી એકવાર મરે, કુસંગથી અનંત વાર જન્મ મરણ કરશે. ઘણો નિષેધ કર્યો છે, જેટલો સત્સંગનો મહિમા કર્યો છે એટલો જ કુસંગનો જોરથી નિષેધ કર્યો છે. અત્યારે તો સત્સંગ કુસંગ જ જાજો છે, બહાર જાવ એટલે. ધર્માત્માની કથન શૈલી ઉપર 396. જીવ જળની પ્રીતિ કરે તો અવશ્ય દંડ ભોગવવો પડે છે. જોકે જળ પદાર્થમાં ઇષ્ટનિષ્ઠપણું નથી, તેમજ જળ પરમાણુ જીવને કાંઈ આમંત્રણ પણ આપતું નથી. આમ જીવના દંડ માટે જળ તો ખરેખર નિર્દોષ છે. જીવ જળ પદાર્થની પ્રીતિ કરે છે, આ મને ગમ્યું, આ મને ગમે છે, એનો દંડ એને ભોગવવો પડે છે. પણ એ પરમાણુએ એને આમંત્રણ આપ્યું નથી કે તું મને પ્રેમ કરવા આવ, મારા ઉપર પ્રીતિ કર. એટલે એ તો નિર્દોષ છે, પરમાણુ તો નિર્દોષ છે, તો પણ તેનો સંગ કરવા યોગ્ય નથી. એ નિર્દોષ છે તો પણ એનો સંગ કરવા યોગ્ય નથી, તો પછી જે જીવો સ્વયં દોષિતને અપરાધી છે. સિમિલી કેવી રીતે લીધી છે કે પરમાણુ તો બિચારા નિર્દોષ છે, તો એનો સંગ કરે એ મરે છે એની પાછળ જન્મ મરણ કરીને. તો જે દોષિત છે એનો સંગ કરે તો શું થાય, એમ કેવું છે? તો પછી જે જીવો સ્વયં અપરાધી છે, દોષિત થઈને વર્તે છે, તેઓનો સંગ કુસંગ કરતા જીવને અતિશય દંડ ભોગવવો પડે. કુસંગ કરે જાણે કે અજાણે, કુસંગ કરે બહુ મોટો દંડ ભોગવવો પડે. તો તેમાં શું આશ્ચર્ય છે, ભોગવવો જ પડે. અર્થાત કુસંગથી અત્યંત સાવધાન રહીને પ્રવર્તવા યોગ્ય છે. નિર્દોષ નો ઓક્ટોબર નિવાસી નિશાનમાં લખેલું. નિર્દોષ નો સંગ કરે તો એ તો નુકસાન થાય છે, તો દોષ દોષિત નો સંગ કરે તો શું થાય, એ સમજાવવાની જરૂર છે. એમ માટે મોટા પુરુષોએ અને તેને લઈને અમે એવો દ્રઢ નિશ્ચય કર્યો છે કે જીવને સત્સંગે જ મોક્ષનું પરમ સાધન છે. મોટા પુરુષોએ નિશ્ચય કર્યો છે, એને લઈને અમે પણ નિશ્ચય કર્યો છે, ભલે પોતાને એ વાત બેઠી છે ને કર્યો છે. અને એ મોક્ષનું પરમ સાધન સર્વકાળે દુર્લભ છે, આ કાળે અતિ અતિ દુર્લભ છે. પોતાની સન્માર્ગને વિશે યોગ્યતા જેવી છે તેવી યોગ્યતા ધરાવનારા પુરુષોનો સંગ તે સત્સંગ કર્યો છે. પોતાની સદ્ધર્મ સન્માર્ગને વિશે યોગ્યતા છે એટલે પોતે સન્માર્ગ પામવા અભિલાષી છે, બરાબર. એવા જ બીજા સન્માર્ગના અભિલાષી જીવો હોય એનો સંગ કરવો તે સત્સંગ છે. એ સત્સંગ કરવા યોગ્ય છે. એમ લાગે કે આ સન્માર્ગનો અભિલાષી જીવ નથી લાગતો, ભલે સત્સંગમાં આવે છે. તો એ સત્સંગમાં આવતો હોય તો એ સંગ કરવા યોગ્ય નથી. આ જરા ઝીણું કાંટવા જેવું છે. જે સત્સંગમાં આવતા જ ન હોય એનો તો સંગ કરવા જેવો છે. સત્સંગ ન કરતા હોય એનો તો સંગ કરવાનો, પણ સત્સંગ કરતા હોય એ તો બધા સત્સંગી ખરા કે નહીં? કે નહીં, બધા એવા નથી હોતા. એમાં પોતાની નજર કરવી પડે છે કે આ જીવ સન્માર્ગનો અભિલાષી છે કે નહીં. એ પોતાને ઝીણી નજરથી પોતાના હિતના માટે તપાસી લેવું. એનું એ જાણે. પણ આપણે સંગ કરવો કે ન કરવો એનો વિવેક અવિવેક થવા અર્થે પોતાના લાભ માટે એ વાત તપાસી લેવી જોઈએ.
પોતાનો દોષ કેવી રીતે લે છે સામેની વ્યક્તિ, કે જેથી પોતે ગંભીરતાથી લઈ શકે, એ મુદ્દો એ જોવો જોઈએ.
એ જોવું જોઈએ પોતાના દોષ કેવી રીતે લે છે, પોતે સન્માર્ગમાં આવવા માટે જ પ્રવૃત્તિ કે બીજી રીતે પણ ચાલે છે, શું શું ગડબડ છે, બધી પોતે પ્રમાણિકતાથી સન્માર્ગનો અભિલાષી જીવ હોય એવી રીતે તપાસ થવી જોઈએ. અને તો એના સંગથી બહુ લાભ થાય એ વાત પણ એટલી જ નક્કી છે. મોટા પુરુષના સંગમાં નિવાસ છે, એટલે કે જ્ઞાની પુરુષના સંગમાં નિવાસ છે, તેને અમે પરમ સત્સંગ કહીએ છીએ. પેલાને સત્સંગ કીધો, આને પરમ સત્સંગ કહીએ છીએ. કારણ કે એના જેવું કોઈ હિતસ્વી સાધન આ જગતમાં અમે જોયું નથી અને સાંભળ્યું નથી. આ પોતાનો અનુભવ કહે છે કે તેથી પરમ સત્સંગ જેવું આત્માનું હિત કરનારું સાધન અમે આ જગતમાં કોઈ જોયું નથી અને અમે સાંભળ્યું પણ નથી કે આથી કોઈ બેટર વધારે સારું સાધન હોઈ શકે એવું અમારા સાંભળવામાં નથી, અમારા જાણવામાં નથી. લઈ લેવું જોઈએ, કોઈ પણ ભોગે લઈ લેવું જોઈએ. એકદમ ગાંઠ મારવા જેવો વિષય છે. ફરી ફરીને તક નહીં મળે એવી રીતે એકદમ પાછળ પડી જવું જોઈએ. બહુ મોટું એચિવમેન્ટ છે આને પાછળ. મોક્ષની તો સીધી વાત કરે છે પોતે, મોક્ષનું પરમ સાધન છે એવી વાત કરી છે. આથી શું આગળ કોઈ ચીજ નથી, મોક્ષથી આગળ બીજી કઈ ચીજ છે? એ તો કયો જીવ અનંત અનંત કાળ સુધી અનંત સુખમાં બિરાજમાન રહે એનું નામ મોક્ષ છે. અને એક સમય માત્ર પણ એક સેકન્ડ પણ એને કિંચિત દુઃખ ન થાય અને પૂરેપૂરું સુખ કાયમ રહે, આથી વધારે શું જોઈએ? એનું પરમ સાધન આ છે. પૂર્વે થઈ ગયેલા મોટા પુરુષનું ચિંતન હવે શું કહે છે? અહીંયા એમણે એક વિશેષ વાત એ કરી છે કે ભૂતકાળમાં પણ ઘણા મહાપુરુષો થઈ ગયા, ઘણા જ્ઞાની પુરુષો થઈ ગયા, ઘણા મુનિઓમાં મોટા મોટા આચાર્યો થઈ ગયા અને એથી મહાન એવા મોટા તીર્થંકરો પણ થઈ ગયા. આ બધા મોટા પુરુષોમાં આવે. પૂર્વે થઈ ગયેલા મોટા પુરુષોનું ચિંતન એ પુરુષોનું સ્મરણ કરવામાં આવે, એમના સ્વરૂપનું સ્મરણ કરવામાં આવે કે સાથી માન હતા, કેમ માન હતા, કેવા કેવા આત્મગુણો એમણે પ્રગટ કર્યા હતા, એવું ચિંતન કલ્યાણકારક છે. એટલે દર્શન મોહને ઘટાડે તો છે, વર્તમાન ભૂમિકામાં તો કલ્યાણ કેટલું, જેટલો દર્શન મોહ ઘટે એટલું. તથાપિ તો પણ સ્વરૂપ સ્થિતિનું કારણ હોઈ શકતું નથી. પણ એ ચિંતવન ગમે એટલું કરવામાં આવે, 24 તીર્થંકરોનું વારંવાર સ્મરણ કરવામાં આવે, કુંદકુંદાદિ આચાર્યોનું માન સ્મરણ કરવામાં આવે, ચિંતન કરવામાં આવે, એમનું સ્મરણ કરવામાં આવે, દર્શનમાં થોડો ઘટે, આત્મસ્થિરતા ન થાય, મર્યાદિત લાભ છે એમ કે છે. તેથી તે ચિંતન આત્મ કલ્યાણકારક છે પણ મર્યાદિત, દર્શનમાં થોડો ઘટે એટલું છે. પણ જો આગળ ન વધે તો એ ઘટેલો પાછો દર્શન ન વધી જાય, વાર ન લાગે. પણ તે આત્મસ્થિતિનું, સ્વરૂપ સ્થિતિનું, એટલે નિર્વિકલ્પ દશાનું કારણ, સમ્યક દર્શનનું કારણ, સહાનુભૂતિનું કારણ થઈ શકતું નથી. કારણ કે શું કરવા નથી થઈ શકતું? કારણ આપ્યું છે સ્પષ્ટ. કારણ કે જીવે શું કરવું તેવા સ્મરણથી નથી સમજાતું. અત્યારે મારે શું કરવું જોઈએ એમાં સમજાયું નથી. બહુ તો સ્મરણ કર, સ્મરણ કરીને મહિમા કર. પણ હવે મારે અત્યારે શું કરવું એ સમજાતું નથી. અથવા હું ક્યાં ભૂલ્યો એ સમજાતું નથી. બહુ ભાગ જીવ પોતાની ભૂલને સમજતો નથી. આત્મકલ્યાણ નહીં થવાનું કારણ શું? કે બહુભાગ જીવ પોતાની ભૂલને સમજતો નથી. અને પૂર્વે થઈ ગયેલા એવા મહાપુરુષોનું સ્મરણ કરે, યાદ કરે, એનો મહિમા કરે તો એથી કાંઈ એને વર્તમાનમાં પોતે ક્યાં ભૂલે છે એ કંઈ સમજાયું નથી. એ કંઈ કહેવા આવે નહીં. સ્વર્ગમાં હોય કહેવા આવે નહીં, સિદ્ધાલીમાં હોય તો ક્યાંથી કહેવા આવે. પણ સ્વર્ગમાં હોય તીર્થંકરો બધા સિદ્ધાલીમાં પધારી ગયા, નાનીઓ મુનિઓ સ્વર્ગમાં બિરાજે છે, એ કોઈ કહેવા તો આવે નહીં કે તું મારું સ્મરણ કરે છે એટલે લાવ તારી ભૂલ દેખાડવા આવે, એવું કંઈ બનતું નથી. પ્રત્યક્ષ યોગે વગર સમજાવે પણ સ્વરૂપ સ્થિતિ થવી સંભવિત માન્ય છે. આ એ તમને બહુ મોટી વાત કરી છે. બહુ ભાગ તો પ્રત્યક્ષ યોગે સમજવું સમજાવવાનો એક વ્યવહાર પણ સંભવિત છે. પ્રત્યક્ષ યોગમાં પોતે ન સમજે અને સમજવાનો અભિલાષી હોય તો એને એ ન પૂછે તો સમજાવે અને કહે કેમ કે સમજાવનારને એવો ખ્યાલ ગયો કે આ સમજવાનો અભિલાષ છે માટે ન પૂછે તો કે કેમ કે એને એમની અભિલાષા જોઈ છે. અને કોઈ વાર એ પૂછે મને અત્યારે મારે હવે શું કરવું એ મને સમજાતું નથી, મારે શું કરવું કયો એમ પણ બને. પણ તો પ્રત્યક્ષ હોય તો એમ થાય ને, તો એટલું સંભવિતતા છે પણ પ્રત્યક્ષ યોગે તો જો જીવ સન્માર્ગનો અભિલાષી હોય તો વગર સમજાવે પણ સ્વરૂપ સ્થિતિ સંભવિત માનીએ છીએ. કૃપાળુજીને પોતાના નિર્મળ જ્ઞાનના ઊંડાણમાંથી કાઢેલી વાત છે. આ વાત બીજે ક્યાંય ગોતવા જાય તો મળે એવી નથી. આ પરમાગમ જેવી વાત છે, આગમ નહીં પરમાગમ જેવી વાત છે કે પ્રત્યક્ષ યોગે વગર સમજાવે પણ સ્વરૂપ સ્થિતિ સંભવિત માની. ધ્યાનમાં જ્ઞાની પુરુષ સ્થિર હોય એ વખતે કઈ સમજાવવાનો વ્યવહાર નથી. જીવ એ દશાનો કામી હોય, કેવો સ્વરૂપ સમાધિનો અભિલાષી હોય અને આત્મભાવ જોવા મળે, પોતાની ભાવનાને લઈને એને આત્મભાવ પ્રત્યક્ષ જોવા મળે તો એની બહુ મોટી અસર આવે ને. કલ્પના કરી આપણને ખબર નથી. સુભાગભાઈને પાત્રતા ખૂબ હતી, બહુ સારી એવી પાકી ગયેલી પાત્રતા થઈ ત્યારે ઈડર લઈ ગયા, બરાબર પાકી ગઈ હતી. એનો અર્થ શું ખબર છે કે હવે એ જે કહેશો ને એ સીધું અંગીકાર કરી લેશું, હેઠે નહીં પડવા દે. ત્યારે ઈડર લઈ ગયા પછી અમે કીધું છે અમે સ્વરૂપ સમાધિમાં આવીએ છીએ, અમારા ધ્યાનમાં અમારા આત્મભાવ અને આવિર્ભાવ કરતા તમે જોઈ શકશો એવી તમારી નિર્મળતા છે, યોગ્યતા છે. એ સમાધિના કાળમાં અમે એક અક્ષર બોલતા નહીં હોઈએ. સ્વરૂપ કહી દેખાડવું અને સ્વરૂપ પરિણમીને બતાવી દેખાડવું એમાં બહુ મોટો ફેર છે. ગુલાબનો ગુલાબી રંગનું વર્ણન કરવું ને ગુલાબ દેખાડવું એમાં કેટલો ફેર છે, એટલો ફેર છે. એક બાળક છે અને તમે એમ કહો કે ગુલાબને ગુલાબી રંગ હોય, ગુલાબના ફૂલને ગુલાબી રંગ, બાળકે ગુલાબ જોયો ન હોય તેને ગુલાબી રંગની કલ્પના થાય કે બીજું કાંઈ થાય એને ખબર નથી ગુલાબી રંગ કેવો, પણ હાથમાં દેખાડે જોવો આ ગુલાબ, પછી સમજાવવું ન પડે કે આનો રંગ ગુલાબી છે. આ વગર સમજાવે જ્ઞાન કરાવવાની પદ્ધતિ છે. અને કંઈક આ લોકો હવે એમ કંઈક મોન્ટેસરી કહે છે એને, પ્રત્યક્ષ દેખાડીને એને જ્ઞાન કરાવ્યું, એમને પરિણમન દેખાડ્યું છે. એવી રીતે બીજ જ્ઞાન આપ્યું છે. બીજ જ્ઞાન કાગળમાં ચિઠ્ઠી લખીને અપાતું નથી, ચિઠ્ઠી વાળું બીજ જ્ઞાન નથી ક્યાંય, એ પરિણમન સાક્ષાત પ્રગટ કરીને યોગ્યતા છે એ જોઈ શકે તો એને આત્મભાવના દર્શન થાય છે. પ્રત્યક્ષ યોગે વગર સમજાવીએ પણ સ્વરૂપ સ્થિતિ થવી સંભવિત માનીએ છીએ. એ જો એને એ વખતે બીજ જ્ઞાનની પ્રાપ્તિ થઈ, સ્વરૂપ નિશ્ચય થાય છે. એનાથી શું થાય છે, પોતાના સ્વરૂપનો નિશ્ચય થાય છે. આ રીતે પરિણમન આત્માને આત્મભાવે અંતર્મુખી પરિણમન આવું હોય, એ શબ્દનો વિષય નથી, પરિણમનનો વિષય છે. અનુભવની વાત અનુભવે જ સમજાય, અનુભવની વાત શબ્દે ન સમજાય. ભિન્ન પડેલું જ્ઞાન ભિન્ન પડીને સમજાય. જ્ઞાનની ભિન્નતા કહેવામાં આવે એ બીજી વાત છે, પરિણમનમાં આવે એ બીજી વાત છે. એવું અહીંયા વગર સમજાવે એમ કહીને પરિણમીને કહેવું છે. પ્રત્યક્ષ યોગે પરિણમીને સમજાવે છે, પ્રત્યક્ષ યોગે વગર સમજાવે પરિણમીને સમજાવે છે. એ પરિસ્થિતિ પ્રત્યક્ષ યોગ વગર ક્યારે પણ સંભવિત નથી. પ્રત્યક્ષ યોગનું મૂલ્ય કેટલું, કે એ સિવાય બીજી પરિસ્થિતિ જ નથી બીજ જ્ઞાનની. એટલે જ્ઞાની વિના જ્ઞાન ન થાય એની પાછળ આ રહસ્ય છે. અથવા પરમ સત્સંગ યોગે પરિણમન જોવા મળે એ પરમ સત્સંગનું રહસ્ય છે. એ સત્સંગનું રહસ્ય જ છે કે એ વસ્તુ બીજે ક્યાંય જોવા મળે એવું. શાસ્ત્રમાં શબ્દો છે, પરિણમન ક્યાં છે? ટેપ રેકોર્ડરમાં શબ્દો છે, પરિણમન ક્યાં છે? પ્રત્યક્ષ યોગમાં પરિણમન જોવા મળે છે, એ વસ્તુ દુર્લભ છે, દુર્લભ છે. એટલે પ્રત્યક્ષ યોગે વગર સમજાવે પણ સ્વરૂપ સ્થિતિ સંભવિત માનીએ છીએ. એ માનીએ છીએ એટલે એ એક હકીકત છે. એ માનવું એ કઈ સામાન્ય વાત નથી, એમ જ વસ્તુ સ્થિતિ છે ને માને છે એમ કેવું. અને તેથી એમ નિશ્ચય થાય છે કે તે યોગનું અને તે પ્રત્યક્ષ ચિંતનનું એટલે જોવા મળ્યું એનું, યોગ અને યોગ્ય જે જોવા મળ્યું તેનું ફળ મોક્ષ હોય છે. એનું ફળ સમ્યક દર્શન ને એનું ફળ મોક્ષ હોય છે. કારણ કે મૂર્તિમાન મોક્ષ તે સત્પુરુષ છે. અમૃતચંદ્રાચાર્ય ભાવલિંગી મુનિને મૂર્તિમાન મોક્ષ કહ્યા છે. પ્રવચન સારમાં છેલ્લી ગાથાઓ જે પાંચ છે એને પંચરત્ન કહી છે ગાથાને. એ પાંચ ગાથાને પંચરત્ન જેવી ગાથા પોતે કહી છે કે આ કુંદકુંદ આચાર્યની પાંચ ગાથા છે, પાંચ રત્નો છે, અને એમાં ભાવલિંગી મુનિને મોક્ષ કયો છે, દ્રવલિંગી મુનિને સંસાર કયો છે. પછી બીજાને કહેવાની જરૂર નથી એવી ગાથાઓ લખી છે. એ મૂર્તિમાન મોક્ષ, સાક્ષાત મોક્ષ છે એમ કીધું છે. એમણે ભાવલિંગી મુનિઓને મોક્ષ કીધો છે. અહીં કૃપાળુ દેવે સત્પુરુષને જ મૂર્તિમાન મોક્ષ કહ્યો છે. મોક્ષે ગયા છે એવા અરહંતાદિક જો તીર્થંકર સુધીના લઈ લીધા પુરુષનું ચિંતન ઘણા કાળે ભાવ અનુસાર, ભાવ કેટલો ઉંચો કેટલો મહિમા આવ્યો એને એના પ્રમાણમાં, અને તે પણ ઘણા કાળે મોક્ષાદિક ફળદાતા હોય છે. શું એમાં પણ સંસ્કાર હોય ને એની જે ભાવ આવે જુદી વાત છે. નિતર ન પકડાય ભાવ, કેમ કે પરોક્ષ થઈ ગયા ને એટલે ભાવ ન પકડાય. સમ્યક ઉપાયમાં છે એવા પુરુષનો નિશ્ચય થયો અને યોગ્યતાના કારણે જીવ સમ્યક્ત્વ પામે છે. સમ્યક્ત્વ પામ્યા છે એવા પુરુષનો નિશ્ચય થઈ એટલે ઓળખાણ થઈ, નિશ્ચય એટલે ઓળખાણ થઈ. અને યોગ્યતાના કારણે, પોતાની યોગ્યતાને કારણે જીવ સમ્યક્ત્વ પામે છે, ઓકે પામે છે. કેમ કે એવું પહેલું સંકેત છે, પણ એ પ્રત્યક્ષ વિના તો ઓળખાણ કે નિશ્ચય થાય નહીં. એમ કહીને આ પત્રમાં એક મહત્વપૂર્ણ મુદ્દાને એમણે સ્પષ્ટતા કરી છે કે મહાન પુરુષનો પ્રત્યક્ષ યોગ અને પરોક્ષ યોગમાં બહુ મોટો ફરક છે. એ ફરક ન સમજાય તો ભૂતકાળના જ્ઞાનીઓને તો સૌ પૂજે છે, વર્તમાનમાં ભૂલા પડી જાય છે. આ લગભગ સ્થિતિ જોવામાં આવે છે. એવો પ્રશ્ન એકવાર સુભાષભાઈએ પૂછ્યો કે આવું કેમ છે? યોગ્યતા જોઈએ છે. Thank you.